એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર માવજી મહેશ્વરીની વાર્તા સુખ. ઓડિયો પઠન દર્શના જોશી. ઉષા થાકેલા પગે પરસેવે નીતરતી ઘેર પહોંચી. એને બારણા આગળ જ બેસી પડવાની ઈચ્છા થઈ આવી. એક હાથમાં કેરોસીનનું ડબલું, બીજા હાથમાં પકડેલી શાકની થેલી સાથે તે થોડી વાર તાળાને જોઈ રહી. બે વસ્તુઓ નીચે મૂકી સાડીના છેડાથી મોં પરનો પરસેવો લૂછ્યો. સેથામાંથી રેલાયેલ કંકુથી સાડીનો છેડો સહેજ લાલ થઈ ગયો. કમરેથી ચાવી કાઢી એણે તાળું ખોલ્યું. કમ અને કેરોસીનનું ડબલું અને શાકની થેલી ઉપાડી ઘરમાં આવી અને બધું નીચે મૂકી પલંગ પર ફસડાઈ પડી. વજનદાર થેલી અને ડબલું પડવાથી હથેળીમાં લાલ આંકા ઉઠી આવ્યા હતા. છેક ક્યાંક દૂર શાક માર્કેટ હતી. ત્યાંથી ચાલતા આવવું, રિક્ષા તો ઘણી મળી શકે, પણ ઉષાએ ભીત પર લટકતા કેલેન્ડર પર નજર નાખી અને બે હાથની હથેળીઓ મસળી નાખી. ગળામાં તરસ હોવા છતાં એને ઉઠવાની ઈચ્છા ન થઈ. પલંગ પર પડી પડી ઘરમાં જોવા લાગી. પોતાના જ ઘરમાં કંઈક અજાણ્યાપણું લાગી રહ્યું હતું. કોઈક અણગમતી જગ્યાએ આવી ચડી હોય એવું થવા લાગ્યું હતું. એક એક વસ્તુ પર ફરતી આંખોને તે વસ્તુઓનું નિર્જીવપણું ખેંચવા લાગ્યું હતું. એ જ જૂની પુરાણી વસ્તુઓ, કપડું ફાટી જવાથી ઢીલી પડી ગયેલી ખુરશીઓ, વાર્નિશ વગરનું મેલું ટેબલ, રજોટાયેલો રેડિયો, જૂના મોડેલની ટાઈમપીસ, અભેરાય પર થોડાક વાસણો, બરાબર ધ્યાનથી જોઈએ તો લાભશુભ વંચાય તેવા મોતી ગૂંથેલા વોલપીસ, ને એ બધી વસ્તુઓને આધાર આપતી ઉખડી ગયેલી ડિસ્ટેમ્બરવાળી ભીતો. ઉષાને થયું, આ મારું ઘર આજ? એક તીણો સણકો હૈયાને વિંધી ને નીકળી ગયો. ભીત પર લટકતો લગ્ન વખતનો નીતિન સાથેનો ફોટો જાણે અચાનક દેખાયો. પહેલીવાર જોતી હોય તેમ ફોટાને એક ધારું તે જોઈ રહી. એ વખતે નીતિન કેટલો સુંદર લાગતો હતો, જોકે અત્યારે કંઈ, છતાં પણ ટાઈમપીસ ટકટક કરતી રહી. ઉષાએ ઘડિયાળ તરફ એક નજર નાખી અને પરાણે ઉઠતી હોય તેમ પલંગ પરથી નીચે ઉતરી થેલી અને કેરોસીનનું ડબલું ઉપાડ્યા અને રસોડું ખોલ્યું. હાથ હૈયાથી અળગા રહી કામ કરતા રહ્યા યંત્રવત. સ્ટવમાં કેરોસીન નાખતા કેરોસીન ઢોળાયું. તીવ્ર વાસ રસોડાથી આંગણા સુધી ફેલાઈ ગઈ. એ રોજિંદું કામ પરાણે કરતી રહી. આમ તો આ ઘર અને આ વાતાવરણમાં આ જ કામ તે રોજ હોંશે હોંશે કરતી હતી, પણ આજે એનો જીવ ચૂથાતો હતો. એક અકથ્ય મૂંઝવણ એને અકળાવતી હતી. કંઈક હતાશા અને ઈર્ષા જેવી ભેળસેળ થઈ ગયેલી બાબતો દમતી હતી. ઉષા શૂન્ય આંખે સ્ટવ પર રંધાતા ચોખાને જોઈ રહી. ચોખામાંથી આવતી સોડમ આજે એના નાકની ભીતર પ્રવેશતી જ નહોતી. સ્ટવની નીલી જ્યોત જોતા એને પેલી મોરપીછ રંગની સાડી યાદ આવી ગઈ અને એ સાડીમાંથી નીકળીને ફેફસા સુધી પહોંચી ગયેલી સુગંધ પણ માત્ર સુગંધ જ નહીં, એ સુગંધી સાડી અને સાડીથી ઢંકાયેલું શરીર એટલે જ્યોત્સના નામની સ્ત્રી. ઉષા શૂન્ય મનસ્ક બેસી રહી. આજે એના મનમાં અકબંધ કિલ્લાના પથ્થરો અચાનક ફસક્યા હતા. એ વિચારવા લાગી, શું એ પહેલી જ જ્યોત્સના હતી જે આજથી થોડાક વર્ષો પૂર્વે એની સાથે હોસ્ટેલમાં રહેતી હતી અને તેણે જેનો પતિ તરીકે ઉલ્લેખ કર્યો તે વ્યક્તિ? તો એની આંખો આગળ કેટલાક દ્રશ્યો પસાર થઈ ગયા. જાણે એ કોલેજની લાઇબ્રેરીમાં બેઠી છે, હંમેશની ટેવ મુજબ વાંચતા વાંચતા ગણગણે છે. અચાનક પાછળ કોઈનો પદસંચાર થાય છે. તે ગરદન પાછળ ફેરવીને જુએ છે, સહેજ ચમકે છે પણ તરત સ્વસ્થ થઈ જાય છે. આવનારા ચહેરા સામે જુએ છે. સામેના ચહેરા પર મૂંઝવણની લાલિમા છે, થોડો ગભરાટ છે, થોડી મક્કમતા પણ છે. એના મનમાં વિચાર ઉઠે છે કે કેમ આવ્યો હશે ભરત? અચાનક તે પૂછી બેસે છે, બોલ, શું કામ છે? ઉષા, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. બોલ, સાંભળું જ છું ને. ઉષાના અવાજમાં રણકતી બેફિકરાઈ ભરતને મૂંઝવે છે. મારી વાત પર ગુસ્સે ન થઈશ, સચ્ચાઈના ભાવ સાથે કહેવા આવ્યો છું. જો તું શાંતિથી સાંભળેતો. તું વાત કર, હું નહીં ઉશ્કેરાઉં, બસ મારો સ્વીકાર કરીશ. ઉષાને લાગ્યું ભરત બહુ પ્રયત્ન કર્યા પછી આ વાત કહી શક્યો છે. તે ભરત સામું જોઈ સ્થિર અવાજે બોલી, મારા વિશે તું નથી જાણતો ભરત. બધું જાણું છું એટલે જ કહેવા આવ્યો છું. આપણે સારા મિત્રો છીએ તે ઓછું છે, અને માણસ પાસે કોઈને આપવા એક જ હૃદય હોય છે. ભરત ઉષાને જોઈ રહ્યો, ઘડીભર શું બોલવું તે સૂઝ્યું નહીં. ઉષા પુસ્તકોના કબાટને જોઈ રહી. ઉષા બરાબર વિચાર કરી લેજે, જિંદગી ફક્ત કવિતા લખવાથી કે ફક્ત પ્રેમથી નથી જીવાતી. જીવવા માટે બીજું ઘણું બધું જરૂરી છે. હું ફક્ત પ્રેમ જ નહીં, તે ઉપરાંત ઘણું બધું આપી શકીશ. તું ઈચ્છે તે અને ઈચ્છે તેટલું. ભરત જો આટલું બોલીને ઊભો રહ્યો હોત તો ઉષાના ચહેરા પર ઉપસેલી તંગ રેખાઓ જોઈ શક્યો હોત. થોડી વારની અસ્વસ્થતા પછી તે હળવી થઈ વાંચતી રહી. પછી તે લાઇબ્રેરીમાં જતી ત્યારે ભરતના શબ્દો પડઘાઈ ઉઠતા. થોડા દિવસ એવું બન્યું, ભરત લાખોપતિનો એકનો એક પુત્ર હતો. એમાં ના નહીં, પણ આખરે નીતિનના નિર્ભેળ પ્રેમ આગળ તો પાણી બળી જવાથી તપેલીને તળિયે ચોખા તતડવા લાગ્યા. ઉષાએ ઝડપથી પાણી નાખ્યું. સહેજ છમકારા જેવું થયું, બેય પગે ખાલી ચડી ગઈ હતી. એ પલાઠી વાળીને બેઠી, પણ પેલા વિચારો એનો કેડો મૂકતા ન હતા. એની નિર્ભેળ પ્રેમના પાયા પર ઉભેલી ઇમારતને આજે જ્યોત્સના ભરત શાહ નામની સ્ત્રીએ કશાય પ્રયત્ન વગર હચમચાવી મૂકી હતી. ઉષાને ભરતના શબ્દો યાદ આવતા હતા. એને થયું, સાવ ખોટી વાત, જિંદગી પ્રેમથી જ જીવાય છે. તો પછી તરત બીજો વિચાર ધસી આવ્યો, જો ભરતની વાત ખોટી જ હોય તો કોલેજ કાળની સુકલકડી અને શ્યામળી જ્યોત્સના, જેના પર કોઈ નજર પણ નાખતું ન હતું, તેની સામે હું આજે કેમ વામણી લાગતી હતી? કેમ એની સામે આંખ માંડી ન શકી? નીતિને તો ચાહવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. મારી એક ખુશી ખાતર બધુંય કરવા તૈયાર છે. તો પછી મન હજી કઈ ખુશી કાતર અકળાય છે? શું ભરત સાચો હતો? ઉષાના મનમાં ઉઠતા પ્રશ્નો આગળ તેનું કંઈ ચાલ્યું નહીં. એની તમામ દલીલો પોકળ લાગવા માંડી. આજે એનું ઘર, રસોડું, આંગણું નીરસ લાગતું હતું. હંમેશા ઓફિસેથી આવતા નીતિન અને સ્કૂલેથી આવતા વિશાલને જોવા ઓટલે બેસતી, પણ આજે તેને પડ્યા રહેવાનું મન થયા કર્યું. એના ચિત્તતંત્ર પર રહી રહીને બે ચહેરા છવાઈ જતા હતા, જ્યોત્સના શાહ, ભરત શાહ અને તેમની આસપાસનું ઘણું બધું. ઉષાની બુદ્ધિ તેના મનને સમજાવી શકી નહીં. બધું સમજતી હોવા છતાં અંદરથી સ્વીકાર કરવા તૈયાર ન હતી. વચ્ચે કંઈક આડું આવી જતું હતું. ઉષા પાસે એનો કોઈ જવાબ નહોતો. બીજા દિવસે જ્યોત્સના સાથે કરેલા વાયદા પ્રમાણે એના ઘરે પહોંચી ત્યારે મનમાં ભયંકર ઉથલપાથલ થઈ રહી હતી. નાના એવા બંગલામાં પ્રવેશતા જ આસપાસની સાહેબીએ તેનું સ્વાગત કર્યું. તે ચક્કળ વગર આંખે બધું જોતી આગળ વધી. કોલબેલ પર હાથ મૂકતા એના ટેરવા સહેજ કંપી ઉઠ્યા. મનમાં ન સમજાય તેવા ભાવ ઉઠતા હતા. દરવાજો ખુલતા ફરી એક મીઠી સુગંધે એને ઘેરી લીધી. ઉષા સોફા પર બેઠી, પણ કંઈક સંકોચ સાથે તેની નજર ઘરમાં ફરતી રહી. ઘરની સજાવટ, ઘરમાં રહેલી મોંઘી વસ્તુઓ, ભીત પર ટીંગાતી મૂર્તિ, છબીઓમાં હસતો ભરત, ઉષાને અચાનક પોતાનું ઘર યાદ આવી ગયું. એણે બળ કરીને થૂંક ગળા નીચે ધકેલ્યું. એસી રૂમમાં પણ તેણે કપાળ પર રૂમાલ ફેરવી લીધો. જ્યોત્સના સાથે વાતચીતમાં ઉષા ખુલી શકી નહીં. કોઈક અદૃશ્ય પ્રભાવ હેઠળ એ દબાયેલી બેઠી હતી. ઔપચારિક વાતો થતી રહી. તમે હજુ સુધી બે જ છો કે પછી? જ્યોત્સના ઘડીભર ઉષાના ચહેરા સામે તાકી રહી. કંઈક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પણ શબ્દોથી પહેલા આંખોમાં આંસુ ઉભરી આવ્યા. ઉષા જ્યોત્સનાની તૂટક તૂટક વાતો સાંભળતી રહી. જેમ જેમ જ્યોત્સનાને સાંભળતી રહી તેમ તેના ભીતર કશુંક ટટ્ટાર થવા લાગ્યું. જ્યોત્સનાની સામું જોતા તેને એક દંડિયા મહેલમાં પૂરાયેલી મહારાણી અને રંગીન મિજાજના મહારાજાની વાર્તા યાદ આવી ગઈ. તેને એવું લાગ્યું જાણે એ જ કોલેજ કાળની શ્યામળી, દુબળી અને અસહાય જ્યોત્સના સામે બેઠી છે. ખાસ્સી વાર બેઠા પછી વળતી વખતે તે હળવી ફૂલ હતી. ઘેર આવતા તો પગે પાંખો આવી એ પહોંચી ત્યારે પુત્ર વિશાલ સ્કૂલેથી આવી ગયો હતો. બે ડગલા સામે આવેલા વિશાલને તેણે વહાલથી નવરાવી નાખ્યો. વિશાલ તો આ ન જ સમજી શક્યો, પણ રાત્રે નીતિન પણ કંઈ જ ન સમજી શક્યો.